આજે વચનામૃત આપણે સમજવાનું છે અંત્યનું 34મું વચનામૃત. બહુ સુંદર વચનામૃત છે, બરાબર ધ્યાન આપશો તો સમજાશે, નત્ર ઉપરથી ઉઈ જશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના ચૈત્ર સુધી ત્રીજને દિવસ શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાન વિના બીજા માયિક પદાર્થ માત્રને વિશે વાસના ન રહે ને એક ભગવાનને વિશે જ વાસના રહે તેના બે સાધન જણાય છે. એક તો ભગવાનને વિશે પ્રીતિ અને બીજો જ્ઞાન સહિત વૈરાગ, એ બે સાધન છે. તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચયને વિશ્વાસ તો હોય એવાને પણ એક ભગવાનની જ વાસના રહે ને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે? બહુ સમજવા જેવો પ્રશ્ન છે કે જગતમાં વાસના ન રહે ને એક ભગવાનમાં જ પ્રીતિ રહે, એના બે ઉપાય બતાવ્યા. એક તો પ્રીતિ હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત, સોરી, એક તો પ્રીતિ હોય અને જ્ઞાને સહિત વૈરાગ્ય હોય, એટલે વૈરાગ્ય અને પ્રીતિના માધ્યમથી વાસના માત્ર ટળી જાય છે. શુકાનંદ સ્વામી કે આ તો બહુ સહજ છે, સહજ છે એટલે ટળી જ જાય એમ. વૈરાગ્ય હોય અને પ્રીતિ હોય, પાછું વૈરાગ્ય હોય જ્ઞાને સહિત. જ્ઞાને સહિત એટલે સાર અસારનો વિભાગ થઈ ગયો હોય, આને સાર કહેવાય અને અસાર કહેવાય. ભગવાન સાર છે, જગત અસાર છે, ભગવાનની મોટપ સમજાઈ ગઈ હોય. પછી અરુચિ જગતમાં પ્રગટ થઈ હોય એમ નામ વૈરાગ, અને એવું સમજાણા પછી ભગવાનમાં આલોચના લાગી હોય એમ નામ પ્રીતિ. આ બે હોય તો વાસના ટળી જ જાય. પણ એ સિવાય ભક્ત એવો છે જેની અંદર પ્રીતિ નથી, જેને વૈરાગ પણ નથી, પણ ભગવાનના સુખનો નિશ્ચય તો છે અને ભગવાનનો વિશ્વાસ પણ છે, એની વાસના નિર્મૂળ થાય એવો કોઈ ત્રીજો ઉપાય છે? એવો પ્રશ્ન કર્યો. એટલે ભક્તો આમાંથી એક વાત બહુ ચોક્કસ ફલિત થાય કે નિશ્ચય થયા પછી પણ વિશ્વાસ હોવા પછી પણ હજી કાંઈક કરવું ઘટે છે. નહીતર તો નિશ્ચય અને વિશ્વાસથી નિર્વાસની પણ થઈ જાય એમ લખવું જોઈતું. આ બે વસ્તુ હોવા છતાંય પણ નિર્વાસનિક થવામાં હજુ કંઈક તૂટે છે. એ શું તૂટે છે? જો વૈરાગ્ય અને પ્રીતિ બે ભળી જાય તો કંઈ સવાલ નથી, પણ એ તો બે છે નહીં. તો એના વિકલ્પમાં ત્રીજું શું હોવું જોઈએ કે નિશ્ચય અને વિશ્વાસ આવ્યા પછી એક ત્રીજી વસ્તુ કંઈક આવી જાય તો જીવનો મોક્ષ થઈ જાય, નિર્વાસનિક થઈ જાય, એવો પ્રશ્ન છે. આ વચનામૃતમાં તો ઘણાને પ્રશ્ન જ સમજાતો નથી નિતર કે હું મહારાજ કહેવા માગે છે. એટલે કહેવાય એવું માગે, પ્રશ્ન બરાબર સમજો. હજી હું પ્રશ્ન સમજાવી દઉં કે શુકાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજ એક ભક્ત એવો છે કે જે ભક્તને શુકાનંદ સ્વામી કે મને ખબર છે મહારાજ કે નિર્વાસનિક થવું હોય તો બે વસ્તુ તો જોઈએ. શું? એક તો ભગવાનમાં પ્રીતિ જોઈએ, જ્ઞાને સહિત વૈરાગ જોઈએ. આ બે વસ્તુ હોવી જ જોઈએ નિર્વાસનિક થવામાં. અને નિશ્ચય અને વિશ્વાસ આ બે તો અંદરમાં હોવા જોઈએ. એટલે કે નિશ્ચય, વિશ્વાસ, પ્રીતિ અને જ્ઞાને સહિત વૈરાગ, આટલી વસ્તુ હોય ત્યારે જીવ નિર્વાસનિક થઈને મુક્ત થઈ શકે. પ્રશ્ન સમજાય છે? મહાભગત સમજાય છે તો ઠીક. આટલી વસ્તુ તો સહજ જોઈએ, પણ એમાં માનો કે બે વસ્તુ હોય કોઈક, નામાં બે ન હોય. કઈ હોય બે? તો કે નિશ્ચય હોય અને વિશ્વાસ હોય, પણ પ્રીતિ અને વૈરાગ ન હોય, તો પછી એનો મોક્ષ થાય કે ન થાય? અને થાય તો કયા ઉપાયથી થાય? એમ એ નિર્વાસનિક થાય કે ન થાય? ન થાય એમ કહો તો વાત પડતી મૂકી દઈ, અને એમ આપ કહેતા હો કે ના નિર્વાસનિક થઈ શકે તો પછી એનો ઉપાય શું છે, એવો પ્રશ્ન છે. હું પ્રશ્ન મેં બહુ સણાવટ આગલા વચનામૃતમાં કરતો નહોતો, પણ આમાં એટલા માટે કર્યું, પણ એ કાંઈ પહેલો તો પ્રશ્ન જ સમજવાની જરૂર છે, નહીં તો પ્રશ્ન જ સમજાય એમ નથી. એટલે હવે મહારાજ શું કહે જોઈએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ પ્રશ્ન ખરો, જોયું પ્રશ્ન સંપૂર્ણ યોગ્ય છે, ને બે સાધને કરીને જે ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું. ક્યાં બે સાધન? પહેલા બતાવી દે કયા? પ્રીતિ અને વૈરાગ્ય. આ બે સાધનથી જીવ નિર્વાસનિક થઈ જાય ને ભગવાનમાં પ્રીતિ થઈ જાય, માને વાસના બંધાઈ જાય, વાત તો યોગ્ય છે. અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિને અન્ય પદાર્થની વાસના ન ટળે. ભલે નિશ્ચય હોય, ભલે વિશ્વાસ હોય, તોય પણ વાસના ન ટળે. માટે જીવ તે દુખ્યો વર્તે ને ભગવાનનો નિશ્ચય છે, માટે મરે ત્યારેનું કલ્યાણ ભગવાન કરે. મળ વાત તો પાછું નવું બતાવ્યું. નિર્વાસનિક નિથ્યો એ વાત બતાવી દીધી, બરાબર. નિર્વાસનિક નિથ્યો અને મારા શું કહે છે કે મરે ત્યારે ભગવાન એનું કલ્યાણ તો કરે. અહીંયા મહારાજ એમ કહે છે કે વાસનિક છે તો મરે ત્યારે ભગવાન એનું કલ્યાણ કરે. અને બીજી બાજુ મહારાજ એમ કહે છે કે જ્યાં સુધી પંચ વિષયમાં મનની વૃત્તિ ચોંટી રહી છે ત્યાં સુધી તો જન્મ મરણ ટળે જ નહીં. એમ બે કોરોસ થયા ને પંચ પ્રશ્ન, તો કેમ સમજવું? અહીંયા કહેવાનો મારો મતલબ જરાક સમજી લઈએ કે ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે. આ કયો ભગત છે ખબર? નિશ્ચય છે, વિશ્વાસ છે, પણ વૈરાગ નથી, ભગવાનમાં અતિશય પ્રીતિ નથી, જેને કારણે વિષયના સંકલ્પ ટળતા નથી. ટાળવા માટે બિચારો મથમથ કરે છે આખી જિંદગી મથે, સમજાય છે, આખી જિંદગી મથે વાસના ટાળવા માટે. એવો જે ભક્ત અને વાસનિક સંકલ્પ થાય છે ત્યારે અતિશય દાજ થાય છે, દુઃખ થાય છે, પશ્ચાતાપ થાય છે, પરંતુ તેમ છતાંય વૈરાગ્યની ખોટ અને પ્રીતિની ખોટને અવલંબને કરીને વળી પાછી ક્રિયા એ બાજુ જ થાય છે. તો એવો જે ભક્ત છે એના માટે મહારાજ એમ કીધું કે મરે ત્યારે ભગવાનનું કલ્યાણ તો કરે, નહીં કે વિષયમાં આશક્ત બન્યો છે ને એનો ખરખરોય નથી, સમજાય, તો કોઈને વર્તમાન પાળવાની જરૂર જ ન રહે. આ તો કયો ભક્ત? વર્તમાન તો પાળે છે, સમજાય, પરંતુ તેમ છતાં વૈરાય અને પ્રીતિની ખોટ હોવાને કારણે અયોગ્ય ઘાટ પાછા થાય છે, વળી અતિ પશ્ચાતાપ કરે છે, તો એ ઘાટ ક્યારેક થઈ. એવો જે ભક્ત એનું કલ્યાણ મહારાજ છેવટે દયા કરીને કરી નાખે છે. અને ભગવાન વિને અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે. તે શું? તો જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાનપણે વર્તે. તે નિયમ કયા? તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ. તે કેમ? તો જેમ આત્મનિવેદી સાધુ બ્રહ્મચારીના નિયમ છે તેમજ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે તથા સ્ત્રીની વાર્તા ન સાંભળ્યાનો નિયમ રાખે, એવી રીતે પંચ વિષયના ત્યાગ સંબંધી નિયમને દ્રઢપણે સાવધાન થકો પાળે તથા ભગવાનને ભગવાનના ભક્ત તેની દેહ કરીને પરિચર્યા કરે તથા ભગવાનની કથા સાંભળે ઇત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે. એવી રીતે બે પ્રકાર નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ ને ભગવાનની વિશે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળિયો થઈ જાય ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એ ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય. મારની ખાસિયત છે, ગમે ત્યારે વાત કરી, બે વાતોની વચ્ચે કદાચ બબે પાંચ પાંચ વર્ષનું વેળું પડી જાય તો છેવટે વાત એક જ હરખી નીકળાય. અહીંયા મારે શું કીધું? મારે વૈરાગ નથી, પ્રીતિ નથી, નિશ્ચય તો છે, વિશ્વાસ છે, તો પછી એની વાસના ટળક ન ટળે. મારે શું કહ્યું? બહુ સુંદર ઉત્તર આપ્યો મહારાજ કે બેની ખોટ છે, એણે પોતા પોતાના જે નિયમ કીધા એમાં ખબરદાર બનીને વર્તે, ખબરદાર બનીને વર્તે. અને બીજું શું કીધું? કે ભગવાનના ભક્તની સેવા કરે. આ બે માધ્યમ બતાવ્યા મહારાજે, બે માધ્યમ બતાવ્યા. આની આજ વાત મધ્યના સાતમા વચનમાં પણ છે. મારને પ્રશ્ન કર્યો કે મહારાજ, કોઈ ભગવાનનો ભગત છે એ અયોગ્ય ઘાટ ટાળવા માટે મથે છે પરંતુ તેમ છતાં ટળતા નથી, એનું કારણ શું? તો કે વૈરાગ્યની દુર્બળતા. દ્રષ્ટાંત આપ્યું, દુબળો હાવ ગરીબ માણસ હોય એ સારા સારા ભોજનને ઈચ્છે ક્યાંથી પ્રાપ્ત થાય? ન થાય. એમ વૈરાગ્યની ખોટ છે તો એ અયોગ્ય ઘાટને બંધ કરવા મહેનત કરે ક્યાંથી બંધ થાય? ન થાય. તો પછી કેમ થાય? ને આજ ઉત્તર આપ્યો મહારાજે. પ્રશ્ન એક જ સરખા છે બે. મધ્યના સાતમાનો જેવો પ્રશ્ન છે એવો જ અહીંયા અંત્યના 34માનો પ્રશ્ન છે. બે સરખા છે, ઉત્તરે સરખા આપ્યા મહારાજ. મહારાજ ત્યાં પણ એમ જ કીધું કે ભગવાનના વચનમાં મીંડો રહે અને મોટા સંતની સેવા કરે અને પછી એના પર ભગવાન કૃપા દ્રષ્ટિ કરે કે આ બિચારો વૈરાગ્યહીન છે, તે એના અયોગ્ય સંકલ્પ ટળો તો તત્કાળ ટળી જાય છે. અહીંયા પણ એમ જ કીધું કે એને પછી શુભ સંકલ્પ થવા માંડે છે. એટલે બે વસ્તુ દ્રઢ કરવાની છે. નિશ્ચય ગમે એટલો દ્રઢ હોય પણ અયોગ્ય સંકલ્પ ન ટળતા હોય તો સમજવું મારે આજ્ઞામાં વધારે ખબરદાર બનવાની જરૂર છે. હું પાળું તો છું જ, બધા પાળે એટલી પાળું છું પણ એથી અધિક પાળવું. સમજાય? જો નિશ્ચય હોય મહારાજને સર્વોપરી સમજતા હોઈએ અને તેમ છતાંય અયોગ્ય ઘાટ થતા હોય તો નિયમમાં ખબરદાર બની જાવ. અને ભગવાનના ખરેખરા સંતોને ખરેખરા ભક્તો એની સેવામાં મનને જોડવું, સેવાનો મોકો મળે એટલે ઝડપી લેવો. એથી કરીને મહારાજ કહે એના ધીમે ધીમે કરતા અશુભ સંકલ્પ બંધ થવા માંડશે અને શુભ સંકલ્પ એને થવા માંડશે. લો, એ ખરખા ઉત્તર થયા કે નહીં? બી પ્રશ્ન એ ખરખો, ઉત્તર એ ખરખો. મોક્ષની લાઈન જડી, શું લાઈન બતાવી? કાં તો વૈરાગ્યની પ્રીતિ હોવી જોઈએ. નિશ્ચય તો પાછો વરાજાન સ્થાને જ રહ્યો આમાં તે. હા, એ તો પ્રીતિવાળો કે વૈરાગ્યવાળો એને નિશ્ચય તો જોઈએ જ. નિશ્ચય વિનાનો પોહા એટલો વૈરાગ્યવાળો, એનું પોહા એટલો પ્રીતિવાળો હોય, એને તો ક્લાસ જ નથી મોક્ષમાં. સમજાય? એટલે નિશ્ચય વરને સ્થાને છે. નિશ્ચય આવ્યા પછી વૈરાગ્યને કા પ્રીતિ હોવા જોઈએ, અને વૈરાગ્યની પ્રીતિ જો નથી તો એને નિયમ દ્રઢ કરીને પાળવા પડે અને ભગવાનના ભક્તની સેવા કરવી જોઈએ તો નિર્વાસનિક થવાય. એટલે છેવટે તો વાત એકને એક જ થઈ ગઈ. મારે શું કીધું? વૈરાગ્યને કા પ્રીતિ હોવી જોઈએ. વૈરાગ્યવાળો સહેજે નિયમ પાળતો હોય એનો મતલબ એવો નથી વૈરાગ્યવાળો પછી નિયમ નથી પાળવાનો. એ તો ઘણા એમ માનશે કે મહારાજ કીધું નિશ્ચય હોય ને વૈરાગ્ય હોય ને પ્રીતિ હોય એને પછી બીજી કાંઈ જરૂર નથી, તે નિયમ ન પાડે ને વૈરાગ્ય કહેવાય. હે, વૈરાગ્ય તો સહજ નિયમ પાડે. એટલે સાધન તો છેવટે એક કરી દીધા મહારાજે. એટલે મહારાજ એ કહેવા માગે કે વૈરાગ્ય નથી, એ નિયમથી બધા જે ટેકથી નિયમથી માને ટેકથી ટેકથી નિયમોનું અનુસંધાન દોરશે અને જેમ અમે કીધું છે એમ કરશે ને ઓલાને સહજ થાય. દાખલા તરીકે વૈરાગ્ય હોય, વૈરાગ્ય એ સહજ જ મેળાઈને જમે વૈરાગ્ય પુરુષ, અને એવું જ ગમે. જ્યારે વૈરાગ્ય ન હોય પણ આજ્ઞા થાય કે તમારે મેળાવીને જમવું તો જમવું જ પડે. બે મેળાઈને જમે, એક વૈરાગ્યથી જમે છે અને એક નિયમથી જમે છે. બંનેમાં થોડોક ફરક એટલો રહેશે કે વૈરાગી મોજમાં રહીને એ વસ્તુ કરી શકશે, જ્યારે નિયમવાળાને મોજ નહીં થાય, ઇન્દ્રિય અંતકરણને રૂંધીને કરવા પડશે. ઇન્દ્રિય અંતકરણને નહીં ગમતો હોય તો કરવું પડશે, અને ઓલાને તો ઇન્દ્રિય અંતકરણને ઠાર મારી નાખ્યા હોય. આમ ઇન્દ્રિય અંતકરણનું કાંઈ એની પાસે ઉપસ્તું જ ન હોય એટલે એને બીજી ચિંતા હોય નહીં. પણ ઓલો ભક્ત પણ ભલે ઇન્દ્રિય અંતકરણ નથી ગમતું તેમ છતાંય પણ એ કરી રાખશે તો એક દાડો ઇન્દ્રિય અંતકરણ પણ હિંમત હારી જાહક મૂકવાનું પંચાયત આ કાંઈ આપણું ધાર્યું હવે હાલે એમ નથી. પછી એને પણ વૈરાગીના જેવી મોજ ચડશે અને એ મોજ ચડશે એટલે વાસના માત્ર ટળી જશે. એવું સરસ મહારાજે આ વચનની અંદર વાત બતાવી. પછી વળી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ જે ક્રોધ છે તે શ્યામાંથી ઉત્પન્ન થાય છે? તો પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમતો બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈ કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઉપજે છે. ને કામના જે ઈચ્છા તેનો ભંગ થયો ત્યારે તે કામ હતો તે ક્રોધરૂપે પરિણામને પામે છે. માટે એનો તો એવો સ્વભાવ થયો છે એમાં ક્રોધ ઉપજે, અને એમ થાય તો પણ ક્રોધ ન ઉપજે એમ છે કે નહીં? યોગાનંદ સ્વામી પણ પ્રશ્ન પૂછવામાં ભૂકા કાઢે એવા પ્રશ્ન પૂછે છો. સ્વામી પ્રશ્ન પૂછ્યો અને સ્વામી કારણ હોતે જાણી ગયા છે, પોતે કારણ હોતે બતાવ્યું. ક્રોધ શેમાંથી ઉત્પન્ન થાય પહેલા તે સ્વામી પ્રશ્ન કર્યો, પણ પ્રશ્નમાં ને પ્રશ્નમાં સ્વામી પોતે જ ઉત્તર આપી દીધો કે એ તો મને ખબર છે કે ક્રોધ ઉપજવાનું કારણ કામના છે. અહીંયા કામના એટલે વાસના કેવળ ન સમજવી, કામનાનો અર્થ ઈચ્છા. શું ઈચ્છા, પોતાને કોઈ પણ પ્રકારની ઈચ્છા છે પછી ખાવાની પીવાની જોવાની હાલવાની જે કોઈ ઈચ્છા છે એ ઈચ્છાનો કોઈ ભંગ કરાવે એમાંથી ક્રોધ પ્રગટ થાય છે. સમજે? દાખલા તરીકે તમે નક્કી કર્યું ઘેરથી કે શિબિરમાં જવું છે અને શિબિરમાં આવતા રોકે તો ક્રોધ થાય, પણ એના કરતાં અહીં ક્રોધ થાય. કોઈ કન્યા હોય એને એને પોતાને પિયરમાં કાંઈક લગ્ન પ્રસંગમાં જવું હોય અને એનો પતિ રોકે ત્યારે કેમ થાય? શું થાય? ફૂફાડા મારે ને. એ કામના ઈચ્છા હતી એમાં રોક્યા એટલે શું થયું? ક્રોધ પ્રગટ થયો. એટલે શુકાનંદ સ્વામી કહે તો મને ખબર જ છે ક્રોધ શેમાંથી પ્રગટ થાય છે, કામનાના ભંગમાંથી ક્રોધની ઉત્પત્તિ થાય છે. પોતાની ઈચ્છાને કોઈ રોકે એમાંથી ઉત્પત્તિ થાય. પણ એવો કોઈ ઈલાજ ખરો કે ઈચ્છાને રોકે તો ક્રોધ ન થાય? એવો પ્રશ્ન પૂછો. ઈચ્છાનો કોઈ ભંગ કરી નાખે તોય ક્રોધ ન થાય, એવો કોઈ ઈલાજ ખરો? એવો સરસ પ્રશ્ન શુકાનંદ સ્વામીએ પૂછ્યો છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞા કરીને અથવા શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને મહાત્મ્ય જાણીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મ મર્યાદામાં રખાવવા ને ભગવાનને માર્ગે ચડાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છો હોય ને તેમાં પ્રવર્ત્યા હોય અને કોઈક જીવ ધર્મ મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે, કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો, માટે ધર્મ મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામાં ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારું ન થાય, માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક ને એમાં કાંઈ વાંધો નહીં, કેમ જે એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યા હોય તેને કાંઈક રીસ કરીને કયા વિનાનું કેમ ચાલે, અને ક્રોધ તો ત્યારે ન થાય જે જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે અને એકાએકી વનમાં ફરતો રહે ત્યારે ક્રોધ ન થાય. પણ એમ તો એમનાથી કેમ કરાય? કેમ જે એમણે તો અનેક જીવને વાર્તા કરીને ભગવત સન્મુખ કરવા ને ત્યાંનું જે કલ્યાણ થાય ત્યાંનું જે મહાફળ તે શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને સમજ્યું છે તથા એવી રીતની જે ભગવાનની આજ્ઞા તેનું મહાત્મ્ય જાણ્યું છે, માટે ક્રોધ થાય તોય પણ એ જે પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે જ નહીં, અને વળી જેને કોઈક મોટા સાધુ સંગાથે હેત થયું હોય ને તેની વિશે પોતાના કલ્યાણ થવારૂપ સ્વાર્થ માન્યો હોય ને એમ જાણતો હોય જે આ સાધુથી જ મારું સારું થશે એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ તે મોટા સાધુ પર એને કોઈ દિવસ ક્રોધ ન થાય ને એ ક્રોધને મૂકી જ દે એમ પણ ક્રોધ જાય છે, અને પદાર્થના લેણદેણ સારું તે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે તેને તો સાધુનું મહાત્મ્ય તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજાયો જ નથી, ને સમજાયો હોય તો તુચ્છ પદાર્થ સારું ક્રોધ કરે નહીં, અને બુદ્ધિવાન હોય સમજ્યું હોય ને તુચ્છ પદાર્થ સારું સાધુ સંગાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદારના જેવી વ્યવહારિક જાણવી, પણ સાધુપણાની બુદ્ધિ અને આવી જ નથી એમ સમજવું. પ્રશ્ન એક, મારે ઉત્તર વિધવિધ પ્રકાર આપી દીધા. બોલો, પ્રશ્ન કેવો હતો? કામનાનો ભંગ થાય, ઈચ્છાનો ભંગ થાય તો ક્રોધ ન ઉપજે એનો શો ઉપાય છે? એમાંથી મારે એક વિભાગને તાકો તારી જ લીધો ક્રોધ કરવો, એક વિભાગને મહારાજ રોક્યો કે આમ આમ કરે તો ક્રોધ ન થાય, અને એક વિભાગને થાવ મારે કાઢી નાખ્યું તો રોકાય એમ જ નથી ક્રોધ કરતા. ત્રણ વિભાગ કર્યા. એક વિભાગ કેવો કર્યો? મહારાજે ક્રોધ કરે છે કોણ છે એની ઉપર એક દ્રષ્ટિ દોરી. તો મહારાજ કહે કે ક્રોધ કરનાર મોટો છે, મોટો માને એના માધ્યમથી ઘણા જીવાત્માને સમાસ થાય અને સમાસ અટકી જાય એટલા માટે ક્રોધ કરવામાં આવે છે. શું કામ ક્રોધ કરવામાં આવે છે? પહેલી વાત તો એ પકડી. ગોપાળાન સ્વામી વાતોમાં પણ લખ્યું, સ્વામી કહે ક્રોધ બે પ્રકારે થાય છે, એમાં એક તો ખરેખર કોઈની અંદર ખોટ છે એ ખોટ ટળાવવા માટે ક્રોધ કરવામાં આવે તો એ શ્રેષ્ઠ છે, અને પોતાની અંદર ખોટ છે ને કોક ટળાવવા માટે જ્યારે કહે છે ને ત્યારે ક્રોધ ઉપજે છે એ ક્રોધ ખોટો છે. અહીંયા આપણે વિભાગ કર્યો. મહારાજ કહે કે ક્રોધ કરનાર ક્યાં હિસાબે ક્રોધ કરે છે? એમાં પોતાને કોઈ ટોકે, પોતાને કોઈ રોકે એટલે ક્રોધ ઉપજે છે, અથવા તો પોતાને કોઈ પદાર્થ જોઈએ છીએ પ્રાપ્ત નથી થતું એટલે ક્રોધ ઉપજે છે, તો એ તો ખોટી વાત છે. એવો ક્રોધ ઉપજવો જોઈએ નહીં. ક્યારે કેવો વિચાર કરો તો કે નાશવંતપણાનો બધો વિચાર કરે, બુદ્ધિવાનો હોય અને વિચાર કરે કે આ બધા પદાર્થ નાશવંત છે, આના માટે હું ક્યાં ક્રોધ કરું, એવા વિચારથી ક્રોધ ટળે. બીજો ક્રોધનો ઉપાય ટાળવાનો એ બતાવ્યો કે પોતે એમ વિચાર કરે કે હું જો ક્રોધ કરીશ તો મારા ઉપર જે ભગવાનના ખરેખર સંતોન ભક્તો રાજી છે એ નારાજ થઈ જશે. હું કોના પર ક્રોધ કરું છું એનો વિચાર કરે તો પણ ક્રોધ ટળી જાય છે. કારણ કે ક્રોધ જ્યારે ઉપજે ત્યારે વિચારે કે હું ક્રોધ કરું પણ મારા ઉપર ભગવાનના સંતો કે આ ભક્તો નારાજ થઈ જશે તો ક્રોધ રોકાય. એમ સમજે એમ વિચાર કરે કે હું આમામ વર્તું તો જ મારા ઉપર રાજી થશે તો એનાથી ક્રોધ ટળે છે. ત્રીજો ઉપાય મહારાજ, ત્રીજી વાત એ બતાવી મહારાજ કે જેને એવો સંકલ્પ કર્યો હોય કે આવી રીતે ભગવાન ભજવા છે, આવી રીતે મુમુક્ષને ભગવાન ભજાડી અને ભગવાન ઓળખાઈ દેવા છે, એવો શુભ સંકલ્પ કર્યો હોય એને માટે દાખલો કરતા હોય અને એ વખતે કોઈ એમાં અંતરાય કરે, માને એને રોકે, રોકે માને કે એમાં અવરોધ ઊભો કરે, રોકવા કરતાં એમાં અવરોધ ઊભો કરે, તો એમાં ક્રોધ ઉપજે એ સહજ છે, ઉપજવો જ જોઈએ એવું મહારાજ કરી દીધું. બોલાય તો ક્રોધ ઉપજવો જ જોઈએ. શું કામ મહારાજ કે ક્રોધ ઉપજી કડક થઈ જો કહે નહીં તો મર્યાદાનો ભંગ થઈ જાય, પછી કોણ સાંભળે ને કોણ કહે. હે, દાખલા તરીકે આપણે એક કથા હાલે છે, અત્યારે હું એકલો બોલું છું ને તમે બધા બોલવા મળો તો પછી ક્રોધ કરવો કે ન કરવો? હે, કાં તો ક્રોધ કરવો પડે ને કાં તો શિબિર બંધ કરવી પડે, બેમાંથી એક થાય ને. એ શું થયું? મર્યાદાનો ભંગ થયો, સમજાય? એ મર્યાદાનો ભંગ થયો. કથા વાર્તાના માધ્યમથી કેટલાય બધા બિચારા બધા જીવાત્માને ભગવાન ઓળખાઈ રહ્યા છે, નિયમ ધર્મમાં દ્રઢ થઈ રહ્યા છે, એ ક્રિયા ચાલુ છે ત્યારે મેં એવો અવરોધ ઊભો કર્યો કે જેને કારણે ઓલી ક્રિયા અટકી જાય છે અને એ ક્રિયા અટકે એની સાથે મુમુક્ષને ભગવાન ઓળખાવાનું, ભગવાનને પામવાનું તાન બધું અટકી જાય છે. એ ન અટકે એ ચાલુ રખાવા માટે મહારાજ કે ક્રોધ કરવો પડે તો યોગ્ય છે, એ ક્રોધમાં કોઈ બાદ નથી. અને હકીકત એ ક્રોધ કઈ ટાઈપનો હોય છે? તો એ ક્રોધ હકીકત બહુ ઉપલક હોય છે, સમજાય? ઉપલક છે ને એની ખાતરી કેમ પડે? તો કે એની સાથે એક એ જે ભૂલ છે ભૂલનો સુધાર થાય તરત ક્રોધ શમી જાય એની ખાતરી છે, સમજાય? તુરંત અવાજ બંધ કરી દે એટલે તરત વાત પૂરી, એની ખાતરી છે. એટલે અહીંયા મહારાજ બહુ સુંદર વાત કરે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞા એ કરીને, ભગવાનની આજ્ઞા છે, શું આજ્ઞા છે કે ગ્રહસ્થ જેમ તમારી અન્નવસ્ત્ર કરીને સેવા કરે છે તેમ તમારે ગ્રહસ્થ ભક્તોની કથા વાર્તા કરીને સેવા કરવી, જમાડીને સેવા કરવી. ક્યાં નથી લખ્યું? બરાબર સમજો, કથા વાર્તા કરીને સેવા કરવી. જમાડવા એટલે પડે છે કે જમાડીએ તો પછી બેહો ને કથા સાંભળવા, એ તો એક બહુ વચ્ચેનું સામાન્ય કારણ છે, ગૌણ કારણ છે, જમાડવા એ ગૌણ છે. પ્રધાન સેવા કઈ છે? તો કથા વાર્તા જીવને સમજાવી, ભગવાનની આજ્ઞા કરીને અથવા શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને, મહાત્મ્ય જાણીને. જો એક ભગવાનની આજ્ઞા, બીજું શું કીધું, ક્યારેક ભગવાને આજ્ઞા નથી કરી તો એને શાસ્ત્ર વાંચ્યું, એમાંથી એને જાણવા મળ્યું કે જીવને કોઈ મોક્ષને માર્ગે ચલાવે તો ભગવાનનો બહુ રાજીપો થાય. સત્સંગમાં એવું લખ્યું છે કે જગતમાં ઘણા બધા પ્રકારના દાનો છે, બહુ પ્રકારના દાનો છે, પણ અભયદાન જે છે એના તુલ્ય કોઈ નથી આવતું. સ્પષ્ટ લખ્યું સદાનંદ સ્વામીએ કે અભયદાનના 16માં હિસ્સામાં બીજા દાન આવતા, ને કોઈ ભૂમિદાન કરે, કોઈ ગૌદાન કરે, અરે કોઈ વસ્ત્રદાન કરે, કોઈ લોહીદાન કરે, ગમે તે દાન કરે, તોય પણ અભયદાનના 16માં હિસ્સામાં નથી આવતું. કારણ શું? તો કે કારણ એટલું છે કે અભયદાન સિવાયના બાકીના બધા જ દાન આપ્યા પછી દાન લેનારો ભિખારી મટતો નથી, સમજાય? દાન લેનારો ભિખારી મટતો નથી. અભયદાન એક એવું છે કે એ દાનમાંથી, એ સદાવ્રતમાંથી કોઈ દાન પ્રાપ્ત કરે તો એનું કદી ભિખારી પણ પછી રહેતું નથી, અમીર બની જાય છે. અભયદાન પ્રાપ્ત કરનાર અમીર બની જાય છે, કારણ કે મુક્ત બની જાય છે. એટલે અભયદાન જેવું કોઈ મોટું દાન નથી, એમાં ભગવાનનો બહુ મોટો રાજીપો છે. અને સમજી શકાય એવી વાત છે. કે ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા 500 પરમહંસોને મહારાજા પૃથ્વી પર લાવ્યા, તે અહીંયા શું કામ લાવ્યા? અખંડ મૂર્તિધાર એટલા માટે, હે, અહીંયા આવ્યું અખંડ મૂર્તિધાર એટલા માટે લાવ્યા હતા, અભયદાનના સદા વ્રત ચાલુ કરાવવા માટે મહારાજ આ બ્રહ્માંડમાં એવા મહામુક્તોને લાવ્યા હતા. એનો મતલબ એવો થયો કે અક્ષરધામની અંદર જે વસ્તુ છે એ તો ભગવાનના નિત્ય સુખની વાત તો છે છે ને છે જ, પરંતુ એથી અધિક મહારાજને મનાણો કે આ બધાએ તો લાભ લઈ જ રહ્યા છે, અહીંયા રહેનારા તો મારો લાભ લઈ જ રહ્યા છે, મારી મૂર્તિના સુખનો લાભ લઈ રહ્યા છે, પણ અનેક જીવાત્માને જો એ જ લાભ અપાવો હોય તો આ બધાને માર લઈ જવા પડે એવી ના શક્ય બને, એટલે મારા ત્યાંથી અહીંયા મુક્તોને સાથે લઈને આવ્યા. એટલે એમ કહ્યું શાસ્ત્રના માધ્યમથી પણ આ વાત સમજાણી હોય, અને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મ મર્યાદામાં રખાવવા ને ભગવાનને માર્ગે ચડાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છે હોય ને તેમાં પ્રવર્ત્યા હોય, અને કોઈક જીવ ધર્મ મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે, અધર્મ માર્ગે ચાલે ત્યારે એનાથી દેખ્યું જાય નહીં, કારણ કે ધર્મ પ્રવર્તાવવા માટે મથતા હોય, અને એ વખતે અધર્મ કરે તો એનાથી દેખ્યું જાય નહીં. અત્યારે વર્તમાન કાળમાં પૂજ્યપાદ મહારાજશ્રીની સાથે જે વિરોધ છે આ વાતનો છે ને, એ એ ક્યાં કોઈ 2 કરોડ રૂપિયા માગે છે કે તેમ મને 10,000 કે 50,000 કે 1,00,000 રૂપિયા આપો? આ જ મુદ્દો છે કે અધર્મને છોડો, ધર્મમાં ચાલો બસ. અને અહીંયા મહારાજ સ્પષ્ટ કહ્યું કે જે મોટા પુરુષ છે એણે આવો જે દ્રઢ સંકલ્પ કર્યો હોય એમાં ગમે એટલા અવરોધ આવે તો એ મૂકે જ નહીં, નહીં તો ઘણાને ક્યાંક મૂકી દેવું જોઈએ પછી એમ, એમાં કેવું મૂકી ન હગે, સમજાય છે, એનાથી અધર્મ સહન ન થાય, એટલે મૂકવા ધારે તો પણ મૂકી શકે નહીં, એનાથી એવી રીતે વર્તી જ ન શકાય. નહીંતર ઘણા વિચાર કરે તો પછી મહારાજને આપી દેવી છોકરાને 8-8 વર્ષની દીક્ષા, હું વાંધો હતો પેનથી ન અપાય, એણે જે ઠરાવ કર્યો હોય એનથી એમાં ફેરફાર કરી શકાય નહીં. અહીં મહારાજ એ જ વાત બતાવે છે કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો, શુભ સંકલ્પ છે. અને ભક્ત જેનો ખરેખર મહારાજને સંકલ્પ સિદ્ધ થાય ને એની સાથે આ સંપ્રદાયમાં સોનાનો સૂરજ ઉગશે. સૂરજ જ્યારે ઉગે ને ત્યારે તત્કાળ એમાં પ્રકાશ ન દેખાય, યાદ રાખજો, ને તમને એમ થાય કે વીજી થતાની સાથે પ્રકાશ થાય, વીજી થતાની સાથે પ્રકાશ ન થાય એ સમજી રાખજો તમે. સોનાનો સૂરજ ઉગશે ખરો, પણ ઉગતાની સાથે પ્રકાશ ન હોય, પણ જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ પ્રકાશ વધતો જાય. મહારાષ્ટ્રની વિજયની સાથે એક વાત આમ નક્કી થઈ જશે કે 18 વર્ષ નીચે અને પરીક્ષા લીધા વિના દીક્ષા આપવી નહીં, આ વાત સાબિત ચોક્કસ થઈ જશે, અને કોર્ટના માધ્યમથી સાબિત થાય પછી એમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. એટલે સંપ્રદાયમાં જે 8-8, 10-10 વર્ષના જે સાધુ થાય છે જેને અવલંબન કરીને સંપ્રદાયને ઘણું બધું સહન કરવું પડે છે એ વાત સદંતર અટકી જાય. એટલે તત્કાળ તો તેમ છતાં સુધારો ન થાય, આગલો લોટ જે છે એમાં સુધારો કોઈ માને કે મહારાષ્ટ્રી જીતે એટલે એનામાં સુધારો થઈ જાય, એ આ સાથે મૂકી દેજો, એ શક્ય નથી. બહુ બહુ તો ઉપલક વર્તનમાં સુધારો કરશે, પણ આભ્યંતર વર્તનમાં સુધારો કોઈની તાકાત નથી કરી શકે. પણ હકીકત એવી થાય 18 વર્ષ નીચે સાધુ ન થાય, 18 વર્ષ ઉપર ન થાય એટલે વૈરાગી જ થાય, સમજાણું. અને વૈરાગી કાંઈ ગાફલ ગુરુ ન ગોતે, વૈરાગી સંસાર છોડી નીકળે ગાફલ ગુરુને ગોતે, હે ઘડિયાળ લઈ દે, હે ખૂબ જલસા જીકાવશે, ખૂબ ખાવા દેશે, હે તાકડ ધીના કરશું, મોજ મજા કરશું, એવા ગુરુને ગોતે? હે વૈરાગી હંમેશા વૈરાગી ગુરુને ગોતે. એટલે મુમુક્ષજી 18-18 વર્ષ પછી દીક્ષા ત્યાગાશ્રમ સ્વીકાર કરશે એ હંમેશા સારા સારા મંડળોને ગોતશે, સારી જગ્યાએ સાધુ થાય. એક તો પોતે સારો હતો ને સાધુ થવા નીકળ્યો, વૈરાગ્ય તો સારા મંડળને ગોતશે ન્યા સાધુ થાય, એટલે ઓટોમેટિક સારો સમુદાય વધતો જાય, અને સારો સમુદાય વધતો જાય છે ને ઓલામાં તો હાવ પછી તાવ જ મારી દેવાનું છે. અને ક્યાંય છે અમુક સાધુ તમારો મોઢે કે અમે જો આમાં હાર્યા તો અમારો તો વંશ જ નીકળી જવાનો, કે અમારો વંશ જતો રહેવાનો, કે કારણ કે અમારી પાસે 18 વર્ષનું કોઈ આવવાનું નથી, 8-8, 10-10 વર્ષ ગોત્યા હતા તેને દીક્ષા આપવાનું નથી, એટલે અમારે તો પછી નિર્વંશ જવાનું, કે અલી વાત બહુ સ્પષ્ટ થઈ જાય, એટલે આહિસ્તા આહિસ્તા એ સમુદાય ઘટતો જાય, આ સમુદાય વધતો જાય, અને જેમ જેમ સમુદાય વધશે તેમ તેમ પ્રકાશ સંપ્રદાયનો વધતો જાય. અને એક દાડો સોળે કળાએ સૂર્ય ખીલશે, એની ફળશ્રુતિને આ સમાજ વર્ષો સુધી યાદ કરતા રહેશે. ત્યારે આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મારા લાખો વાર ધન્યવાદ આ સમાજ આપતો રહેશે. સમજાય? અને હું તો બહુ મને બહુ આ પડી ગઈ કે આ સમયે આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જે કાર્ય કરી શકે એ લાલજી મહારાજથી ન થાત. સમજાય? કારણ કે લાલજી મહારાજને કોઈ કહે તો ફેરફાર કરત, બહુ વિનંતી થયો તો કે સારું, તો પછી તમે બહુ કહો છો એટલે આપું છું. જ્યારે મહારાજશ્રીનું અંગ કેવું છે, પછી પોહાઈ આવે ભૂપ આવે તોય ભલે એક વાર પકડ્યું અને મૂકે નહીં, ત્યાંને ઘણો સમય સુધી પકડી રાખવું પડે એમ હતું. સમજાય? આ મૂકી દે તો મેળ પડે એવું હતું નહીં. એટલે શ્રીજી મહારાજે એ સમય એવા જ આચાર્ય મૂક્યા, કારણ કે પોતે સર્વેશ્વર સર્વોપરી છે અને બધી ખબર પડે છે. એણે આ ટાઈમે જીવી જરૂરી હતી એવા આચાર્ય મૂક્યા. અને પછી આ વાત આખી કમ્પ્લીટ થઈ જાય પછી લાલજી મારે નીતો ઉપાયથી નથી, નાના કોઈ આવવાનું નથી. અને પછી કાર્ય કેમ કરવું, બધી પદ્ધતિ લાલજી મહારાજ પાસે છે. સંપ્રદાયને દુનિયાના છેડા સુધી કેમ પહોંચાડવો, એ જે માસ્ટર પ્લાનો છે લાલજી મહારાજ પાસે, એવા પ્લાન પાસે બાપુજી પાસે નથી. સમજાય તમને? એટલે બાપુજી પાસે જે કાર્ય કરાવવું છે મારા શ્રીજી મહારાજ એની પાસે કરાવી લે, અને પછી જેવું કાર્ય કરવું ઘટે એ વખતે એવા આચાર્ય લાલજી મહારાજ બની જાય, અને પછી સંપ્રદાયને છેડા છેડા સુધી પહોંચાડશે. અને ભક્તોજીનો ખરેખર પછી આપણે દેખવા રહીએ તોય ભલે, ન દેખવા રહીએ તોય ભલે, આયુષ કદાચ ઓછી હોય મારે તેડી જાય તો હરખ શોક નથી રહેવાનો. જીવનમાં એક મોટા મોટું સપનું છે કે એકવાર લાલજી મહારાજ ગાદી પર બેસે અને એને આરતી ઉતારતા હોય એ આંખે જોઈ લે, એટલે આપણી જિંદગીના બધા સંકલ્પ પૂરા. અને એ દાડો મહારાજ જરૂર મોકલશે. એટલે આ દિવસ આવે ત્યાં સુધી ખૂબ ધીરજ રાખવી પડે. શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે મોટા પુરુષે જે સંકલ્પ કર્યો હોય ધર્મ સ્થાપનનો, એ અધર્મને કોઈ દી ચલાવી લે નહીં. કોઈના મનમાં એમ વળી શું થવાની, ના ના આપી દેવી દીક્ષા એમ, હો થામે બે તો હારા થાય, એવા મતવાળા હોય, હો થામે બે તો હારા થાય પણ બેનું ઉપજો દે 98. હે, બે ગાય હોય ને 98 આખલા હોય, તમને કેવું લાગે? ગાયોને કાંઈ ઉપજવા દે? ન ઉપજવા દે. એટલે સમુદાય આખો શ્રેષ્ઠ શરૂ થશે. અને ભક્તો આપણા મનમાં એમ થાય કે હવે કાંઈ મારાના સમકાલીન સમય જેવો દિવ્ય ભાવ અને દિવ્ય સ્થિતિ પ્રાપ્ત ન થઈ, તમે દિશા ભૂલો છો. તમે કલ્પના કરો, એક દાડો દિવ્યતા 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 હતી, એને જો અહીં સુધી લઈ જતા હોય અને લઈ જઈ શકતા હોય, ઈશાને અવલંબને કરી, સાધુની ગૌણતાને અવલંબને કરી, તો એને સાધુની અંદર સદ્ધરતા આવે તો ઓટોમેટિક દિવ્યતા પ્રાપ્ત થવાની. અને તમને કહું સાચું, આ સંપ્રદાયમાં બીજો કોઈ ફેરફાર થયો નથી. એના એ દેવ છે, એના એ જ મંદિર છે, આચાર્ય પરંપરા પણ એની એ જ છે. અને હું તો કહું હરિભગતમાં જાજો ફેરફાર થયો નથી. આજ આવો હાલો હું તમને દેખાડું કેવા હજારો લાખો હરિભક્તો મળે કે મહારાજની આટલી આટલી આજ્ઞા પાળે, એક વ્યસન ન હોય, ટૂંક ટૂંક બનીને આજ્ઞા પાળતા એવા લાખો હરિભક્તો જોવા મળે. ખોટ ક્યાં પડી તમને ખબર છે? ઘણ ક્યાં વાગ્યો તમને ખબર? સાધુ સમાજમાં ઘણ વાગ્યો. જે ખોટ ઊભી થઈ સાધુ સમાજમાં ઊભી થઈ. આ સંપ્રદાયને આબાદ કરવો હોય તો બીજા બધાને બતાવીને આ સાધુ સમાજ મજબૂત તૈયાર થાય. એટલે સંપ્રદાય તો મજબૂત જ છે. સંપ્રદાયની અંદર એક પણ પોઈન્ટ શ્રીજી મહારાજ લીકેજ વાળો લખતા ગયા, એટલું જ કરવાનું છે. અને મહારાજશ્રીની મહેનત તો એટલા માટે છે. નહીંતર ઘણા બધા એવું વિચારતા હોય કે મહારાજશ્રીને મંદિરો આવા કરવા જોઈએ, આવું આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એવો સંકલ્પ થતો હોય, એવું નથી કરતા. પણ 5, 25, 50, 500 મંદિર ઓછા ઊભા થયા હશે, પણ સાધુ સમાજ મજબૂત ઊભો થઈ જાય ને તો એક એક વરમ 500 મંદિર ઊભા કરશે. સમજાય? એમાં કંઈ મોટી વાત નથી. આ સંપ્રદાય ધન્ય ક્યાં ખોટ જ છે. આ સંપ્રદાયમાં જેટલા જેટલા વીણી વીણીને ધનાઢ્યતા ને બધાને મહારાજ વીણી લીધા. તમે ગુજરાતમાં મોટા મોટા બધા જાઓ ને તો એ સ્વામિનારાયણના જ આશ્રિત હોય. એટલે આ સંપ્રદાયમાં ધનની કમી નથી, હરિભક્તોના સમુદાયની કમી નથી, દાતારોની કમી નથી. આ સંપ્રદાય માટે પોતાનું સર્વસ્વ ફના કરી નાખનારા હરિભક્તોની કમી નથી. જે ખોટ પડે છે એ ખોટ પૂરવાની આવશ્યકતા છે. અને એ તો એક ને એક બે જેવી વાત છે. માણસ બીમાર થાય પછી એને ટાઇફોડિયા થઈ ગયો અને એને મેલેરિયાને પોહાય એટલે ઇન્જેક્શન દો તો એ હાજો થાય? તે આજ તો લોકો એવું કરે છે, બોલો થયો છે ટાઈફોઈડ ને મેલેરિયા ઇન્જેક્શન ઠપકારે છે. એ ટાઈફોઈડ કાઢવો હોય તો એનો ટેસ્ટ કરવો જોઈએ, બ્લડ ટેસ્ટ કરાવી અને ખબર પડે ટાઈફોઈડ થયો, પછી ટાઈફોઈડની જ દવા કરાવી જોઈએ તો મટી જાય. એ આમ તો ટાઈફોઈડ ઘણા સમયથી લાગુ પડી ગયો હતો અને દવાએ ઘણા સમયથી હાલતી હતી, પણ બધા મેલેરિયાની ટીકડીઓ આપી આપી કરતા હતા. એ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મારને પકડાઈ ગયો કે આ ટાઈફોઈડ છે, સમજાય, આ મેલેરિયા નથી. એટલે એણે ટ્રીટમેન્ટ ટાઈફોઈડની તૈયાર શરૂ કરી છે. એટલે ટ્રીટમેન્ટ તો વહેમી જ પડે, પણ એ રોગ કાઢશે અને બધાને સુખી કરી દેશે અને સંપ્રદાય નિરોગી બની જશે. અને પછીની જે ક્રાંતિ છે એ સો સો વર્ષમાં જે કરી શકાય એક એક વર્ષમાં થાય. સો વર્ષે જે વસ્તુ સિદ્ધ કરી શકાય એક વર્ષમાં થઈ શકે છે, એમાં કંઈ મોટી વાત નથી. કોઈના મોટા મોટા મંદિર ભાળીને જરાય ડઘાઈ નહીં જતા, સમજાય, જરાય ડઘાઈ નહીં જતા. એ એક વર્ષમાં કરી શકે ને એટલું તો આપણે એક મહિનામાં કરી શકીએ, એટલી તાકાત આ સંપ્રદાય પાસે છે, આ હરિભક્તોના સમુદાય પાસે છે. પણ હમણાં બીમાર છે એટલે એની દવા હાલે છે અને હાજા થઈ જાય, પછીની મોજ તમે જોજો. ભલામણા રાજાનો કુંવર હોય, રાજાનો કુંવર એ માંદો જ્યારે થયો હોય ત્યારે થોડોક ઝાંખો દેખાતો હોય અને પ્રધાન તેજસ્વી દેખાતો હોય, પણ કાંઈ રાજાનો કુંવરને પ્રધાન મરી જાય તો આંબે. અને રાજાનો કુંવર થવો હોય ને તો રાણીની કુખે જન્મ લેવો પડે તો કુંવર થાય, નહીતર કુંવર થઈ હગે નહીં. એમ ભક્તો, આપણે તો બધા રાજાનો કુંવર છીએ. આપણે જે જન્મ ધારણ કર્યો છે એ ક્યાં લીધો છે? રાણીની કુખે જન્મ ધારણ કર્યો છે. આપણે કાંઈ માય કંગલા નથી, પ્રધાનને તો આમ ઉડાડ નાખે. આમ રાજાનો કુંવર હાજો થતાની સાથે ઓર્ડર કરે, પ્રધાન તો ગોત્યો ન જડે. અને પ્રધાન તો હજારો મળે, પણ રાજાનો કુંવરો હજારો મળે નહીં. માટે આ વાતને બરાબર સમજીને મોજમાં રહેજો. અને હરિ ઈચ્છાથી જ્યારે રોગ ટળી જાય પછી પ્રવૃત્તિ જે સિંધે એમાં ખૂબ મંડજો, જેથી કરીને મહારાજ બહુ રાજી થાય. અહીં બહુ અદ્ભુત વચનામૂત છે, સમજ્યા જેવું વચનામૂત છે. મહારાજ કહે કે ધર્મ મર્યાદાનું સ્થાપન કરવા માટે, અનેક જીવાત્માનું શ્રેય કરવા માટે, એને શુભ સંકલ્પ કર્યો હોય એમાં કોઈ અવરોધ કરવા માટે આવે ત્યારે જરૂર ક્રોધ ચડે જ. લોકો કહે મહારાજ શ્રી બહુ ખીજાય છે, ખીજાય જ, અને ન ખીજાય તો ભેળવી દે ને, હે, પણ એનાથી એવું ચલાવી લેવાય ને એવી અદ્ભુત વાત છે. અને કોઈક જીવ ધર્મના ધર્મ મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે, કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો. તમે જોજો બાપુજી પાસે જાજો ને ક્યારેક કહેજો બાપુજી થોડું કહો જવા દે ને, લેટગો કરો ને, છોકરાને દીક્ષા આપે અને પછી તમે જોજો રંગ હું તાજ બેઠા થઈ જાય. ક્યારેક જાજો તો ખરા, પૂછજો તો ખરા. અમને ઘણા ઘૂસતાય ઘૂસતાય મોકલે, એમ ક્યારેક જાય એમ મોરારીભાઈ નહીં, અમે બધા રંગ જોયા છે. તમારો કોકને જાઓ જોવો હોય તો જાજો ક્યારેક. જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો માટે ધર્મ મર્યાદામાં રખાવાની શિક્ષા અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારું ન થાય. માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક છે ને એમાં કાંઈ બાધ નહીં. બોલે એમાં કાંઈ બાધ નહીં, કેમ જે એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યા હોય, તેને કાંઈક રિસ્ક કરીને કહેવી એનું કેમ ચાલે? હજારો આશરી રહ્યા હોય અને એને આમ રિસ્ક કર્યા વિના કેમ ચાલે? ક્રોધ કર્યા વિના તો કેમ ચાલે? કરવો જ પડે એમ. અને ક્રોધ તો ત્યારે ન થાય જે જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે. ક્રોધ ત્યારે ન થયેલો, મમત્વ છોડી દે, જેમ થાય એમ થાય સંપ્રદાયને તો ન થયેલો. હાલ હોય તો હાલે આપણી ખીચડી પકાવેલી તો ન થાય, પણ એમ તો એનાથી થઈ ન શકે. અને એકાએકી વનમાં ફરતો રહે ત્યારે ક્રોધ ન થાય, એકાએકી વનમાં ફરતો રહે તો ન થાય, અથવા તો અલિપ્ત થઈ જાય, જેમ થાવે એમ થાય. એકાએકી જ છે વનમાં, ઘણા નથી કહેતા આપણે આમાં માથું જ ન મરી, એ સંપ્રદાયનો આશ્રિત જ નથી. ભલામણ તારા ઘરમાં ત્રણ દારૂડિયા ઘરી ગયા હોય અને તું નિરાતે હોતો રહે છે, હે, હડફલાને બેઠો થાય છે કે નથી થતો? એમ સંપ્રદાયની આ પરિસ્થિતિ હોય ને ત્યારે એમ કે આપણે એમ અને આપણે માળા ફેરવી જાણીએ, એ હકીકત મહારાજના મહિમાને સમજ્યો જ નથી. પણ એમને એમ તો એમનાથી કેમ કરાય, કેમ જે એમણે તો અનેક જીવને વાર્તાએ કરીને ભગવત સન્મુખ કરવા ને તેનું જે કલ્યાણ થાય તેનું જે મહાફળ તે શાસ્ત્ર દ્રષ્ટિ કરીને સમજ્યા છે, તથા એવી રીતની જે ભગવાનની આજ્ઞા તેનું મહાત્મ્ય જાણ્યું છે, માટે ક્રોધ થાય તોય પણ એ જે પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે જ નહીં, ક્રોધ થાય તોય નો ત્યાગ કરે કો. અને વળી જેને કોઈક મોટા સાધુ સંગાત હેત હોય, આવે છે ને, હવે આખો પદ બદલી નાખ્યું મહારાજાએ, આ અત્યાર સુધી વાત કરી મોટેરાની વાત કરી, હવે નાનાની વાત કરે. અને વળી જેને કોઈક મોટા સાધુ સંગાત હેત થયું હોય ને તેને વિશે પોતાના કલ્યાણ થવા રૂપ સ્વાર્થ માન્ય હોય ને એમ જાણતો હોય જે આ સાધુથી જ મારું સારું થશે એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ તે મોટા સાધુ પર એને કોઈ દિવસ ક્રોધ ન થાય. આ નાનાની વાત આવી કે કોઈકને આશરે પોતે મોક્ષ માન્યો છે ત્યારે પછી એને ગમે તેટલું કઠણ વચન કહે અથવા તો ગમે તેટલું એનું ધાર્યું મુકાવી દે તોય પણ એને ક્રોધ થાય નહીં. શું કામ? એ માન્યું છે કે આમ હું જો નહીં કરું તો મારો મોક્ષ બગડી જશે, માટે એ જગ્યાએ એને ક્રોધ થાય નહીં. ને એ ક્રોધને મૂકી જ દે એમ પણ ક્રોધ જાય છે. અને પદાર્થના લેણદેણ સારું, તે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે તેને તો સાધુનું મહાત્મય તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજાયો જ નથી. પદાર્થના લેણદેણ સારું જે ક્રોધ કરે છે એને ખબર જ નથી કે સાધુનો માર્ગ જ નથી. સાધુનો માર્ગ કેવો છે? શાંત છે. મહારાજ એક બાજુ લોયાના પહેલાં કે ક્રોધ છે એ તો અમને દીઠો જ ગમતો નથી, ક્રોધી માણસે કોઈને દીઠો ગમતો નથી, પણ ધર્મ મર્યાદા માટે મહારાજ કે ક્રોધ તો કર્યો જોઈએ, અને ફરીને મહારાજ કે પદાર્થ માટે ન કર્યો જોઈએ. અને પદાર્થના લેણદેણ સારું તે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાથે ક્રોધ કરે તેને તો સાધુનો મહાત્મય તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજાયો જ નથી. બે વાત બતાવી, ક્રોધ થાય છે એનો મતલબ એવો થયો અને સાધુનો મહિમા નથી. જેને ભગવાનના સાધુનો મહિમા હોય એની સામે કોઈ દી ક્રોધ કરી ન હવે, ગમે તે પરિસ્થિતિ નિર્માણ થાય તોય ક્રોધ ન થાય. એક વાત બતાવી, બીજી વાત એ બતાવી, ત્યાગીની વાત લખે છે મારે કે પોતાને પણ ખબર નથી કે હું સાધુ છું, હું સાધુ હોઉં તો મારે ક્રોધ કરાય જ નહીં. બે વાત મારે, બે એંગલ બતાવ્યા. એક તો જેનો મહિમા સમજણ એને યારે ક્રોધ ન થાય. કોઈ એમ કે હું મને મહિમા ખૂબ છે પણ હું સહન ન કરી શકું તો મારે જ કે ખોટી વાત છે, એને મહિમા નથી. અને કોઈ એમ કે આપણે અંદર સાધુ તો એમ ખોટ નથી પણ ક્રોધ કરીએ તોય મહારાજ કે ખોટ છે. એટલે બે વાત મહારાજ અહીંયા બતાવી રહ્યા છે. ને સમજો હોય તો તુચ્છ પદાર્થ સારું ક્રોધ કરે નહીં, અને બુદ્ધિવાન હોય સમજ્યું હોય તે તુચ્છ પદાર્થ સારું સાધુ સંગત ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદારના જેવી વ્યવહારિક જાણવી લો. તુચ્છ પદાર્થ સાટું સાધુ સાથે ક્રોધ કરે છે તેના એની જે બુદ્ધિ એ રાજાના કામદાર જેવી જાણવી. એટલે બુદ્ધિવાળો બહુ છે પણ રાજાનો પ્રધાન બુદ્ધિશાળી જ હોય, પણ એ મોક્ષ માર્ગમાં કામ ન લાગે. એમ આની બુદ્ધિ પણ ઘણી બુદ્ધિ હોવા છતાં મોક્ષ માર્ગમાં કામ ન લાગે, પણ સાધુપણાની બુદ્ધિ એને આવી જ નથી એમ સમજવી. વચનામૃતમ 34મું થયું.